ಸವತೆ ಕಾಳು ಬರ್ತೈತೆ. પર્વાધિરાજ દસ લક્ષણ પર્વમાં આજે અંતિમ દિવસ, ઉત્તમ બ્રહ્મચર્યની આરાધનાનો દિવસ. પૂજ્ય ગુરુદેવજીએ એ વાત લીધી, કોઈ ખાલી એક ઇન્દ્રિયને ગણીને ન લેવી, કોઈ પણ ઇન્દ્રિય તરફના વિષયની એક એની એકાગ્રપણાની અથવા એમાં સુખપણાની બુદ્ધિ, એ બધું અબ્રહ્મ જ છે. એને એક ઉપાય તરીકે સરસ શું છે, પોતાના ચૈતન્ય તત્વને એવો રમણી બનાવવો. રમણી કદા શબ્દ ગુજરાતી, જેમાં રમણ કરે, સ્થિરતા કરે, આનંદ લાગે એને, એવો રુચિનો ઉત્કૃષ્ટ વિષય બનાવવો કે વૃત્તિ એને છોડીને ક્યાંય જાય જ નહીં. કોઈ પણ પાંચ ઇન્દ્રિયના વિષય તરફ ન જાય તો એ ખરેખર બ્રહ્મચર્ય, બે શબ્દ, બ્રહ્મ અને ચર્ય. બ્રહ્મનો અર્થ આમ સામાન્યપણે શું હોય છે, સર્વવ્યાપક. બ્રહ્મ એટલે સર્વવ્યાપક. તો આત્મા એક અપેક્ષા, એ સર્વવ્યાપક કહેવાય, આત્માને કહેવાય સર્વવ્યાપક. કેવી રીતે, શું સ્વભાવ વ્યાપક છે, સર્વવ્યાપક ક્યાંથી છે? 47 નયની અંદર એક સર્વગત નય પણ છે. જો આ બધું શબ્દોના ભાવ ખબર નહીં હોવાથી શબ્દોના ગ્રહણથી શું વિપરીત થઈ જાય છે, એમાં એક શબ્દ શું છે, સર્વગત નય છે અને સાથે અસર્વગત નય. કે ક્ષેત્રથી જોવો તો આત્મા કેવો છે, પોતાના અસંખ્ય પ્રદેશી શરીર પ્રમાણે ત્યાંના, પણ જ્ઞાનની અપેક્ષાએ જોઈએ તો કેવો છે, સર્વને જાણી શકે. એ અપેક્ષાએ શું કીધું, જ્ઞાનના જાણવામાં કોઈ બાકી ન રહે, એ અપેક્ષાએ કેવો કીધો, સર્વગત. વળી કો કે એને જગ્યાએ ક્ષેત્ર માની લીધો, એક ભાવ ન સમજાતો આ વિપરીત. તો એ બ્રહ્મ સ્વરૂપ એટલે કે હું જ્ઞાન આનંદ સ્વરૂપ છું, હું સર્વને જાણું એવા સ્વભાવમય હું પદાર્થ છું, એમાં જ એવી પણતી રુચિકરે શબ્દ આપણને કહીએ કે તત્વ એવો રુચિકર લાગવા માંડે કે વૃત્તિ તો જાય નહીં, ઉપયોગ પણ ન જાય. આ એનું નામ ખરેખર. અહીંયા એની માટે કયો શબ્દ વાપરો છે, બ્રહ્મચર્ય સાથે કયો શબ્દ છે, ઉત્તમ બ્રહ્મચર્ય. ચતુર્થ ગુણસ્થાનવર્તી જ્ઞાનીને માટે શ્રદ્ધાની અપેક્ષા એ તો છે જ, આ તો મુનિરાજ છે. મુનિરાજમાં એ ઉત્તમ દશા છે તો એમના બ્રહ્મચર્યને પણ ઉત્તમ કહી દે કે નવનો. અને આવી જ્યાં ઉત્કૃષ્ટ દશા તો વિકલ્પમાં પણ ઉત્કૃષ્ટપણું થઈ ગયું કે નવ પ્રકારે એને ત્યાગ થઈ ગયો. સ્વભાવની રમણતાની શું થવા માંડી, ઉગ્રતા થવા માંડી. સમ્યક દર્શન, પંચમ ગુણસ્થાન અને એની આગળ મુનિદશા, તો એમાં જેમ પણતીની શુદ્ધતાની ઉગ્રતા થવા માંડી તો બાયના વિકલ્પોની પણ સેજેથૂજ થવા માંડી, મર્યાદા થવા. આ તેનું નામ અંતરબાયનું એ પરિણામન છે. ખરેખર આમ ચૌદે ગુણસ્થાન વિચાર કરીએ, 14 કરતાં 12 સુધી પહેલાં આપણે વિચાર કરીએ તો શું છે. આમ તો ગુણસ્થાનની વ્યાખ્યા શું છે, તત્વાસૂત્રમાં કંઈક છે ને, મો જોગ ભવા. મોહ અને યોગના નિમિત્તે જીવના પરિણામોની તારતમ્યતા, એનું નામ શું કહેવાય છે, ગુણસ્થાન. તો બીજી રીતે એક વિચાર કરીએ, રુચિ અને ઉપયોગની રમત છે 12 ગુણસ્થાનની. ખાસ તો કે સમ્યક દર્શન અને એ પહેલાં મિથ્યાત્વ, બે સાસાધનને મિશ્ર ગુણ રાખીએ, એમાં કોની રમત છે, રુચિની છે. આત્માની રુચિ થઈ તો ચતુર્થ ગુણ સ્થાન છે, આત્માની રુચિ નથી તો મિથ્યાત્વમાં. હવે કોની રમત આવી? ઉપયોગની રમત આવી. જેમ જેમ ઉપયોગ આત્મામાં જામતો જાય છે તેમ તેમ શું થાય છે? તેમ તેમ શું થાય? શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. અને આ બાજુ શું કહેવાય એને, બીજી જે શનાચાર્ય કીધું એને વધતો સ્વભાવ કીધો છે. ચતુર્થ ગુણસ્થાનના જે છે એના કરતાં પંચમ ગુણસ્થાને અણુવ્રત શરૂ થઈ ગયા, મુનિદશા આવતા મહાવ્રત વધતો છે. તો એને હવે એનાથી આગળ હવે જઈએ તો શું આવે? સાતમા ગુણસ્થાન પછી વધતો સ્વભાવ છે. અરે પછી ઘટતો સ્વભાવ છે. બુદ્ધિપૂર્વકનો કેવો થઈ ગયો? અબુદ્ધિપૂર્વક નહીં થયો. અને એ પણ હવે કેવો? ઘટતો જાતો જાતો ક્ષીણપણાને પામે. એ ઉપયોગની આખી રમત છે. આ જીવનમાં કરવા જેવું છે. અને આ રીતે બે પ્રકાર આપણે લઈએ, રુચિની રમત અને સાથે કોને લીધી? ઉપયોગની. ઉપયોગમાં પણ ખાસ કયો લેવો? ઉપયોગ શબ્દ કોને માટ લાગુ પડે? ક્યાં ગુણની પણતીને માટે? થોડો વિષય જરા આપણે બીજો લઈ લઈએ. ઉપયોગ શેમાં વપરાય છે? જ્ઞાનમાં વપરાય છે. ચલો હજી હજી દર્શન, દર્શન દ્રષ્ટિમાં તો આખી શ્રદ્ધાની છે. અને ચારિત્રનો જેનું નામ અશુભ ઉપયોગ, શુભ ઉપયોગ અને શુદ્ધોપયોગ, એ રીતે ચારિત્ર માટે વપરાય. અને દર્શન અને જ્ઞાનમાં તો વપરાય છે. તો ફરીથી શું વાત આવી ગઈ? આપણે બે મુખ્ય લઈએ. ઉપયોગમાં મુખ્ય કોણ લઈએ? ચારિત્ર સંબંધી. અને રુચિમાં તો નેચરલી કોણ આવે? શ્રદ્ધા. તો કોનું આવ્યું? કોની વાત આવી? જ્ઞાન હજી નથી લીધા આપણે, આપણે બે મુખ્ય આ લીધા. તો શું એનો અર્થ શું થયો? શું થયો નહીં કાંઈ ખબર ન પડે. મોહના નિમિત્તે થયું, એક દર્શન મોહ અને એક. તો આ મોહ, મોહથી બે પ્રકાર લીધા. અને એ પ્રકારની પણતીથી લઈએ તો આ બાજુ શ્રદ્ધાની પણતી, અહીંયા ચારિત્રમાં ઉપયોગની પણતી. આ આખું જીવનમાં આ પરિણામ, આ આખો આધાર એ. અને એ મોહથી રહી જો થવું છે તો નિર્મોહ સ્વભાવ તરફ ચાલ્યો જાય. આ એનું નામ પરમ ભક્તિ કીધું. આખી જે પરમ ભક્તિ અધિકાર કાલથી ચાલુ થયો છે, ભક્તિના પ્રકારમાં પણ આપણે ક્યાં ક્યાંય અટકે છીએ. તો અહીંયા તો ફરીથી દસ લક્ષણ પર્વ જીવનમાં ફરી ફરીને આ યાદ કરવા જેવું છે. વર્ષોના પર્વ ઉજવો છો આપણે, અહીંયા એક નહીં કોઈ પણ પર્વ આપણે ઉજવીએ છીએ. આવતા વર્ષે ફરીથી આવશે. ક્યાં ઊભા રહીએ છીએ આપણે? ત્યાં ને ત્યાં જો ઊભા રહ્યા તો પર્વનો ઉજવણનું સાર્થક પણ શું? પોતાનો પહેલો તો રુચિ, રુચિનો પ્રકાર બદલવા તરફ જવો જોઈએ. અને એ પછી ઉપયોગની બદલવાનો ચારિત્રનો પુરુષાર્થ. અંતરંગમાંથી એક આત્મતત્વની મહિમા રુચિ અધિકતા જો નથી લાગતી તો એ કઈ કાળ પસાર કર્યો છે. જેને ગુરુદેવસિંહ ઘણીવાર કહેતા, આપણે શું કરીએ છીએ? પ્રસંગો આવે છે, ઉજવીએ છીએ, ત્યારે શું કરીએ છીએ આપણે? કાળની નિજરા કરીએ છીએ પણ વિભાવની નિજરા નથી કરતા. નિર્જા એટલે ખરી જવું, પસાર થવું. કાળ નહીં, સંવત્સરી કહીએ ને. તો સંવત્સરી ક્યારે આવે? ક્યારે આવે? આજે જ આવે ને. ખબર નહીં સંવત્સરી એટલે પણ ખબર ન હોય તો પછી શું આગળ વધશું એમાં? હરરોજ દિવસ એક સંવત્સરી જ છે. આજે સમજી લો કે આઈ થિંક 17 છે, 17 સપ્ટેમ્બર છે અને 2024. તો આપણે શું વિચારી શકીએ છીએ? 17 સપ્ટેમ્બર 2023 નું આજે વર્ષ પૂરું થયું. હરેક છે પણ ખબર હોવી જોઈએ ને. સંવત સરી જવું, પસાર થઈ જવું. સંવત એટલે કે વર્ષ, વિક્રમ સંવત કહીએ છીએ ને. બીજું કઈ કહીએ છીએ? વીર નિર્વાણ સંવત. તો એક વર્ષ પૂરું થાય છે. તો દરરોજ એ રીતે જાય છે તો કોઈને કે અમે સંવત સરી થાય, દરરોજ કરીને કોને ના પાડી છે? તો જીવનમાં ફરીથી પર્વ ઉજવણી માત્ર કોઈ એક કાળ માટે નથી, એ કોઈ કે શારીરિક ક્રિયાની વાત નથી, કોઈ વચનની ક્રિયા નથી, કોઈ વિકલ્પની ક્રિયા નથી, એ અંતરંગની નિર્મળપણતને પ્રગટ કરવાનો એક એક જેને શું કહેવાય અંતરંગ રૂચિપૂર્વકનો પ્રયત્ન બી હોન પ્રમાણિકપણે પોતાની પણતીમાં પોતાને આત્મા રૂચિકર કેમ બને એનો એક પ્રયત્ન એ પ્રમાણિકપણે સાર્થકપણે એક પ્રયત્ન આ તેનું નામ પર્વની ઉજવણી છે. બાકી તો કાળ ચાલ્યો જશે. સાધના અને સંયમ માટેના પર્વો હોય છે. કોઈ વિકલ્પને વધારવા માટે ને પ્રવૃત્તિ વધારવા માટે હોતું નથી. મુનિરાજો આવી ઉત્કૃષ્ટ દશામાં એક એક બોલમાં લઈ ક્યાં સુધીની ક્ષમા હશે, ક્યાં સુધીનું, પછી ક્યાં સુધીનું માન હશે, માન હશે ને, ક્યાં સુધીનું માન હશે કે ચક્રવર્તી પણ નમસ્કાર કરે છે એવું માન હોય છે ને. અરે વંદે ચક્રી તથાપી ન મળે, બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં, દેહ જાય પણ માયા થાય ન, આવું થતું હશે. ફરીથી આ બહુ કલ્પના બોલી લેવું બહુ ઇઝી છે. અહીંયા તો એક સહાનુભૂત એક તાવ આવ્યો ને, બહારમાં કાંઈ ગરમી વધી જાય તો હાયાઈ થઈ જતું હોય, એને શું છે દેહ જાય, દેહ જાય એટલે દેહ છૂટે એવો ભાઈમાં ઉપસર્ગ આવ્યો, અસાતાનો ઉદય આવ્યો, અને તો પણ શું છે માયા ન થાય એટલે શું હોય આમાં. આમ તો ક્રોધમાન એટલે માયા આવે, પણ આમાં દેહ જાય પણ તેમાં એમાં માયા શું આવે. શરીર રાખવાનો અભિપ્રાય પડ્યો છે અને હઠમાં બાયમાં દેખાડવું પડે છે મને નથી માયા છે. શું છે અંદરમાં શું પડ્યું છે શરીર પ્રત્યેની એકત્વનો ભાવ પડ્યો છે, બાયથી વેશ લીધો એટલા માટે, અને બાયથી શું દેખાડવું પડશે તો માયા થયું કે નહીં. અંતરંગનો ભાવ જુદો ને બાય એ શું છે એ માયા છે. દેહને બચાવવાના પ્રયત્નો પણ ન થાય. અને છેલ્લે શું છે લોભ નહીં છો, બરોબર છે કે નહીં, ખોટું છે. લોભ હોય તો પ્રબળ સિદ્ધિ નહીં, એનું શું અર્થ શું છે લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન. સમસણમાં આદિમાં મુનિરાજ બિરાજમાન હોય, વન જંગલમાં હોય, ઉપરથી કોઈ દૂરથી દૂરથી પોતા ઉપરથી તો ન જાય, કોઈ દેવના વિમાનને આખું જતું હોય તો શું થાય છે મને પણ આવી કોઈ રિદ્ધિ સિદ્ધિ મળે. નિદાન એક બહુ જ વિચારવા જેવું છે. આપણે જીવનમાં ક્યારેય નિદાન વિશે વિચારતા નથી. એક નિદાનના નિમિત્તે મુનિ દશામાંથી ક્યાં જાય છે કદાચ પુરાણમાં વાંચી લેવું. જીવનમાં એક એક પ્રેરણા આપણને એમ લાગે એમાં શું થોડું, એ નિદાન બાંધે છે. મુનિ નિર્ગ્રંથ ભાવલિંગી સંત હોય છે એમાંથી ક્યાં દશા, ભલે એ પછી અલ્પકાળમાં જ પાછા માર્ગે આવી જવાના છે, પણ એટલું માર્ગની ચ્યુતપણાનું કઈ દશાથી મુનિ દશા. અરે બહુ જ વિચારવા જેવી. એ ઉપરાંત એક ભાવનાની ઢીલાશ કરીશ નહીં, જો ઉપસમ શ્રેણી પણ માંડીને તો અગિયારેથી પડવું પડશે. વિચારવા જેવું છે ક્યાં સુધી પહોંચી ગયા એટલે શું અગિયારમાં એટલે ક્યાં પહોંચી ગયા. એક વેદ જેને કહીએ કેવળનાન બાકી હતું અને છતાં સેના કારણે ભાવનાની એમને ત્યાં પુરુષાર્થની ઢીલાશ છે, અહીંયા આપણે ભાવનાની ઢીલાશ ન કરીએ. જીવનની દૃઢતાનો પાયો મારે આત્મા જ પ્રાપ્ત કરવો છે આ એવી ભાવના હોય તો જીવનમાં કંઈ નહીતર તો પરવૈ ચાલ્યા જશે, આયુષ પણ પૂરા થશે ને આ બધું છૂટી જશે. જેને માટે જીવન ગાળ્યું છે ને બધું જ છૂટવાનું છે, અને જે લઈને જવાનું છે એનો કોઈ દી આપણે વિચાર નથી કરતા. સંસ્કાર લઈને જવાના છીએ, સંયોગ લઈને નહીં, અને એની જગ્યાએ પ્રયત્ન સેના માટે ચાલે છે સંયોગ મેળવવા તરફ જાય છે. અંતરંગના તત્વના સંસ્કાર માટેનો ક્યારે પણ જેને કંઈ સાર્થક પ્રયત્ન, ખાલી ઉપર ઉપરથી કરી લઈએ 10 દિવસ હાજરી આપી દીધી એનાથી નહીં, યથાર્થ પ્રમાણિકપણે પોતાના આત્મા પ્રત્યે પ્રમાણિક થઈ જતો એના માટેનો પ્રયત્ન જીવનમાં એ હોવો જોઈએ. એના માટેના પર્વ ઉજવાય છે, સાથે સાથે આપણે રત્નત્રય પર્વ પણ ઉજવીએ છીએ. શું કરવું છે? શું સાધના કરવાની પૂર્ણતા માટે પહેલું શું કરવું છે? સાચી શ્રદ્ધા, જ્ઞાનનો વિવેક, સમ્યક જ્ઞાન અને સ્વરૂપની રમણતા રૂપ ચારિત્ર. જે આજે આવ્યું હતું દર્શનના સમ્યક શ્રદ્ધાન અવબોધને આચરણ આવ્યું હતું ને ભક્તિ માટેની, આ પહેલું મૂળ પાયો. અને એટલા માટે તો તત્વા સૂત્રમાં જ પહેલું સૂત્ર એ લખ્યું છે, સમ્યક દર્શનાન ચારિત્રાણી મોક્ષ માર્ગે પહેલું સૂત્ર છે. આમાં ક્યાંય જો વિપરીતતા રહી તો ક્યારે પણ માર્ગની સાધના નથી, અને જો સાધના નથી તો સાધ્યપદ પણ નહીં મળે. એટલે સૌથી પહેલો પાયો શ્રદ્ધાનું સમ્યકપણું, અને શ્રદ્ધાના સમ્યકપણા સાથે જ્ઞાનનું સમ્યકપણું, અને જો શ્રદ્ધા જ્ઞાન સમ્યક થશે તો આચરણમાં પણ સમ્યકપણું, સત્યપણું, યથાર્થપણું સહજપણે થયા વગર રહેશે નહીં. તો એની પણ સાધના મુનિરાજો તો ઉત્કર્ષપણે કરે છે, તો આપણા જીવનમાં પણ એના માટે એક પ્રયત્ન હોવો જોઈએ. તો એ વાત કરીને અને આ બે પર્વની ઉજવણીનું એક ફળ શું છે, અને એના માટે ક્ષમાવણી પર્વ છે. એમ નથી કે આજને આજ પૂરું કર્યું એટલે આજને ક્ષમા, એમ નહીં. એના માટે પણ એક પર્વ શું કામ જુદું રાખ્યું છે કે જે આપણે બે પર્વ ઉજવા, આત્માની પણતીની નિર્મળતા માટે. અને જો આત્માની પણતીમાં નિર્મળતા કરવી છે તો કોઈના પ્રત્યે પણ ક્રોધાદિ ભાવ શું કામ થાય? કોઈ પદાર્થ પ્રત્યે તિરસ્કારનો ભાવ શું કામ થાય? કોઈ જીવ પ્રત્યે, અને એના માટે શું હોય છે? ક્ષમાવાણી. કોઈ મને ક્ષમા આપે કે ના આપે, હું મારા પરિણામ નિર્મલ કરી લઉં. અને એના માટે તો બોલીએ છીએ ને, ક્યાં સુધીનું બોલીએ છીએ આપણે? વિષ્ણુ ભગવાનના નામ લઈએ છીએ, પછી પંચપરમેશ્વરીના નામ લઈએ છીએ, પછી શું લઈએ છીએ? 84 લાખ જીવ યોની માય. મને અત્યારના કોઈ ભૂતકાળના મારા કરેલા દોષનું યાદ છે કે નથી યાદ, હું મારી ભાવનાથી કરવી. અને એક વિચારું, કોઈના પ્રત્યે પણ આવા કસાયના ક્રોધના ભાવ, દુઃખદાયક દેવાના ભાવ ક્યારે થશે? જે પણતી આત્માને દુઃખ આપે છે એ બીજાના દુઃખમાં નિમિત્ત થશે. પોતાને સુખદાયક એવી પોતાની નિર્મળ પણતી કોઈ જીવના દુઃખમાં નિમિત્ત નહીં થાય. તો આપણે આપણા આત્માના અહિતપણાની પણતી એને જો છોડશું તો સહજપણે બીજા જીવ પ્રત્યેના, જે એક બહુ જૈન દર્શનમાં એક સિસ્ટમ શું છે, પહેલાં પ્રત્યે ક્રોધ કરી લેવો, ગુસ્સો કરી લેવો, પછી વર્ષના છેવાડે અથવા કોઈ 8મ 14 ચલો કરી લેવો, દોષ થાય અને છોડો ને દોષ ઉત્પન્ન ન થાય એવી એક દશા છે. 12મા જનરલી શું હોય છે, બીમાર પડ્યાને શું લેતા હોય છે? દવા લેતા. અહીંયા શું છે, દોષ ઉત્પન્ન થાય પછી પ્રતિક્રમણ કરવા છે, કે હવે દોષ ઉત્પન્ન જ ન થાય એવી પણતી આપણે કરીએ, એવી દશા કરીએ તો મને દુઃખદાયક એવો વિભાવ જો ઉત્પન્ન ન થતો તો એ વિભાવના નિમિત્તે બીજા જીવને જે દુઃખ થતું એ પણ ઉત્પન્ન થશે. આ આખી શૈલી જુદી પ્રકારની છે. કોઈ બારમાં કરીને માગવું એ કોઈ હિંદ કસાન, એટલે છતાં એ પ્રકારે અજાણ્યાપણે કદાચ થયું હોય તો એ જુદી એ પણ કરવાય. પણ પહેલી પાયાને શું વાંચે તો એ આપણા માટે ફરી ફરીને પર્વો ખાલી કાળ આધારિત વિચારવા નહીં, અંતર મારા આત્માના હિતને માટે મારે બાધકમાંથી સાધક થવું છે એ ભાવના માટે હોય. અને સાધક થઈને પછી કાંઈ નથ કરવું આગળ, બાધકપણામાં રહેવું નથી, સાધકપણામાં અટકવું નથી, અને સાધ્ય દશામાં પહોંચી જવું છે. આ જે ભાવના હોય એના માટે આપણે ઉજવીએ છીએ. ચલો આપણે પરમ ભક્તિ અધિકાર લઈએ. એ પહેલાં ગુરુદેવસિંહના આજના પ્રવચનમાં ઘણું કંઈક આવ્યું હતું ને બધું કંઈ નહીં, પોતાના જીવનની વાત તો કરીતી જ, એ તો કરીતી જ, પોતાના પૂર્વભવમાં શું થયું હતું ને એ જો, પોતાના પરિણામોનો પણ ખેદ હોય છે. નહીતર આવો યોગ હોય, સાક્ષાત સિમંદર ભગવાનની વાણી સાંભળવાનો યોગ હોય, અને પોતે રેગ્યુલર જતા હોય અને એમાંથી ખરેખર તો સાધનામાં ક્યાં આગળ વધવું જોઈએ, દેવ પર્યાયમાં રહીને સાધનાની વૃદ્ધિ થવી જોઈએ, આ કાળે આ ક્ષેત્રે આવવાનો યોગ. અને એ પણ એક સામાન્યપણે જે પુરાણ વાંચ્યા હશે એમાં તીર્થંકરના શું આવતું હોય વર્ણન, વર્તમાન ભવનું તો વર્ણન આવતું હોય, એના આગલા એટલે પૂર્વના એમાં પણ શું આવતું હોય, જનરલી પૂર્વના કેટલા હોય છે, લગભગ 8-10 ભવનું વર્ણન આવતું હોય ને, તો સમજી લો આ તો એ વર્ણન એ જ છે, પુરાણના ભવનું વર્ણન છે. તો અહીંયા ન્યાથી તો ઉલટાનું સીધ, એટલા પુણ્યનો યોગ હોય તે તો જવું જ જોઈએ, અને છતાં પણ એવી જ યોગ્યતા તે સમયની, અંતિમ સમયની, કે અહીંયા પણ શું થયું, પુણ્યની હિંતામાં અહીંયા આવવું પડ્યું છે, પણ પોતાની સાધનાનો દોર તો સાંધી લીધો, સંસ્કાર જે લઈને આવ્યા એને વૃદ્ધિગત કરીને પોતાની પણતી એ આગળ વધારી. પૂજ્ય બેનસી માટે તો બોલીએ છીએ ને, સાંધી આરાધન દોર સમ્યક, એવી ત્યાં પૂર્વે પ્રાપ્ત કરેલા છૂટી ગયું, ફરીથી અહીંયા પ્રાપ્તિ કરી લીધી. તો એ પોતાની બીજી એક વાત, કાલે જે બોલ આપણે લીધું તો ગુરુદેવના વચનામૃતમાં, એ શું આવ્યું, વાત ક્યાંથી આવી હતી, કપડું લાલ, ત્યાંથી વાત આવી ને, પછી ગુરુદેવ એનાથી ક્યાં લીધું, ક્યાં લીધું, કદાચ ત્યારે સમયસારની ગાથાઓ ચાલતી હોય કે 356-365 એ કઈ ચાલે છે, ખડી એટલે ચૂનો હોય છે ને, એ ભીતને શું કરે છે, સફેદ કરે છે ને. ના તો પેલું બોલવું જ નહીં, કોઈને પણ દેજો, કેજો કે આ ખડી ચૂનો જે છે એ ભીતને કેવી કરે છે, બટ નેચરલ છે, એમાં કોઈ પૂછવાનું ન હોય ને. આ આખો સિદ્ધાંત વિચારવા જેવો, એમાં તો ગુરુદેવ નહીં અમૃતચંદ્રા છે, ક્યાંય સુધી લીધું છે ને, કલ્પના ન કરી શકે ત્યાં સુધી. એક જો કોઈ કે એક ભીત, ખડી ભીતને સફેદ કરે છે, એનો અર્થ શું થયો, ખડી અને ભીત કેવા થઈ જાય છે, એક મેક થઈ જાય છે, તો પછી વરસાદ આદિ પડે છે અને ચૂનો ખરી જાય તો પાછું કેમ થઈ જાય, જો એકમેકતા થઈ, એકરૂપતા થઈ તો છૂટું કેમ પડ્યું. અને પેલું, જો ભીત સફેદ સ્વભાવે હોય તો પછી પહેલી તમારે ખડી લગાડવાની શું જરૂર પડે, ઓલા કીધું ને કપડું લાલ છે, અરે પણ કપડું પોતે પોતાના સ્વભાવગત લાલ છે. એક ફરીથી એમાંથી એક વિચાર કરવો જોઈએ, પૂતગલ કેવું સ્વભાવી છે, કેવા સ્વભાવી, લાલ સ્વભાવી, પીળા, કાળા, ધોળા, કેવા સ્વભાવી છે, કેમ સ્વભાવ તો છે ને, રંગ તો એનો સ્વભાવ છે, ગુણ જુદી છે અને પણતી જુદી છે, લાલ પીળો કાળો ધોળ એ શું છે, એક પણતીના નામ. પૂતગલ એ કોઈ લાલ સ્વભાવી નહીં, પૂતગલ રંગ સ્વભાવી છે પણ લાલ રંગ સ્વભાવી નથી. તો જે કપડું દેખાણું એ કેવું છે, એ રંગ સ્વભાવી છે, પણ સફેદ કે લાલ એ તો કૃત્રિમતાએ થયેલું છે, કૃત્રિમતાએ થયેલો સંયોગ છે, સ્વભાવગત નિત્ય સ્વભાવ નથી. એમ ભીત છે એને ખડી શું થયું છે, સંયોગ થયો છે, એ મૂળભૂત સ્વભાવગત નથી. અને જો એવું હોત તો ભીત કોઈ દી સફેદ સિવાય 5 વર્ષે પણ ફરક ન પડવો જોઈએ. અને આ એક ફરીથી શું, બેજ શીખવા જ પડશે, નહીં બધામાં શીખતા હતા કે નહીં, કેમિસ્ટ્રીમાં શીખવું હોય ને, કમ્પાઉન્ડ શીખવું હોય તો શું શીખવું પડે, એટલે બધું આવું ભૂલી ગયા હશે, છતાં એક રાખવામાં કદાચ કોઈ કેમિસ્ટ્રીવાળા તો હશે ને, શું શીખવું પડે, કમ્પાઉન્ડ માટેના એલિમેન્ટ્સના કમ્પાઉન્ડ બને એના માટેના બેઝિક શું શીખવું પડે, વેલેન્સી શીખવી પડશે, નહીં તો કમ્પાઉન્ડ નહીં ખબર પડે. હાઇડ્રોજનના 2 મોલિક્યુલ્સને ઓક્સિજનને 1 સુકામ લેવું પડે, વેલેન્સી ફરક છે એટલા માટે. એમ બેઝિક જે છે એમ અહીંયા પણ બેઝિક શું શીખવું પડશે, જેનો જે સ્વભાવ હોય એ કોઈ દી થાય અને જાય એવા બે ભેદ ન પડે, જેનો સ્વભાવ હોય એ નવો થાય અને જાય, બીજું જેનો સ્વભાવ હોય એ થોડો હોય ને વધે એવો પણ ન હોય, કાળની પણ શું કહેવાય, કાળની પણ શું અમર્યાદિતપણું, પૂર્ણતાપણું, અને એ રીતે એકપણું. હતો, છે અને થશે એવા કોને લાગુ પડે પર્યાયો બધી બદલે? અહીંયા તો છું છું ને છું, થયું છે અને થશે એ તો ક્રમ પડ્યા, અને હું કેવો છું, છુપણામાં છું. એવી જ રીતે સામર્થ્યની પણ શું હોય છે, પૂર્ણતા. કાળની અમર્યાદાતા છે અને સ્વભાવની અનંતતા છે, બેહદતા છે, પૂર્ણતા છે. આ એ હું સ્વભાવ ભગવાન આત્મા છું. પણ શું ક્યાંય સંયોગમાં એકાકાર થઈને આ સ્વભાવને ભૂલી ગયા? ચલો આપણે અહીંયા આપણે 134 ગાથા ઉપર આપણે આવીએ. એ ગુરુદેવસિંહે પછી તો આખું એની વાત જો 365 થી 365માં જવું હોય તો આચાર્યદેવ ક્યાં સુધી લે, ચાલો થોડું પૂરું કરી લઈએ. એમાં કોના ઉપર ઉતાર્યું છે? શ્રદ્ધા ઉપર, જ્ઞાન ઉપર અને ચારિત્ર ઉપર, ત્રણેય ઉપર ઉતાર્યા છે. અને પછી સાથે વ્યવહાર પણ દેખાડ્યા છે. પણ આમ કરીને તત્વ ઘૂંટાયું છે. પહેલું શબ્દ ચેતયતાથી લઈને કર્યું છે, પછી દર્શક લીધું છે, અને પછી અપોહક કરીને ત્યાગની એની વાત છે ચારિત્રની. એમાં તો પહેલો જ આપણે કહી, હું ભગવાન આત્મા ચેતયતા છું ને, ચેતયતા તો કોનો ચેતયતા છું? એમાં પ્રશ્ન પૂછ્યો, કોનો છે, પોતાનો કે પૂતગલનો? બધાનો. પાછા તો કોઈ કહે છે બધાનો. એમાં એક સરસ સિદ્ધાંત આપ્યો, જેનું જે હોય તે તેનો જ હોય, જેનું જે હોય તેનો જ હોય ને, તેનો નહીં, તેનો નહીં, તેનો કરીને ભેદ નહીં. આચાર્યદેવે સિદ્ધાંત આપ્યો, જેમ કર્તામાં આવે છે ને, જેનો જે કરતા હોય તે જ રૂપે હોય, તેનો કરીને પણ ભેદ નહીં, તે રૂપે જ હોય. તત્સ્વરૂપ આપણે લીધું તો એવી રીતે જ્ઞાનમાં ઉતાર્યું. જે ક્યારે પણ કરતા કર્મમાં તો સિદ્ધાંત બહુ સિમ્પલી બેસે કે નહીં, કે એ હજી જરા તકલીફ પડે ને. કુંભાર ઘડો ન બનાવે ને માટી ઘડો બનાવે, હજી એક જો એક કરતાપણાનો સિદ્ધાંત જ્ઞાતાપણામાં પણ લગાડ્યો, કે જેમ કરતા અને એનું કાર્ય, તો અહીંયા કરતા જાણનાર અને એનું કાર્ય જાણનાર, એ બે એકમાં તન્મય કર્યું. તો ચૈતયતા પૂતગલ ન હોય તેમાં તન્મય થવું પડે. જેનો જે હોય તે જ હોય, એમાં જાણનાર જાણનારની દશા છે, પણ એમાં તન્મયપણું નથી. જાણનાર જાણનારની દશામાં છે એને છોડીને, એટલા માટે જાણનાર જાણનારની દશામાં છે, પણ જે જણાય છે એવા પરમાં એ તન્મય થતો નથી. તો સિદ્ધાંતો એ આપ્યો, જેનું જે હોય તે જ હોય. તો એકાંતે કે હું પરને તો એમાં તન્મય. તો હવે શિષ્ય, ના ના અમારી કંઈક આમાં ભૂલ લાગી. આચાર્યદેવનો નિયમ આપ્યો, પહેલાં તો શું કીધું, ચેતયતા કોનો છે, પૂતગલનો છે, પરનો પહેલાં. તો આચાર્યદેવ જવાબ આપ્યો કે જેનો જે હોય તે જ હોય, એ સિદ્ધાંત છે, તો પૂતગલમય થઈ જશે. તો શિષ્યને શું લાગ્યું, ના આચાર્યદેવ અમારી ભૂલ છે. તો શું ચેતયતા, ચેતયતા કોનો છે, ચેતયતા, ચેતયતા ના જાણનાર, એ તો બરાબર છે કે નહીં, એમાં તો કોઈ દોષ નથી ને, એમાં હવે શું દોષ આવ્યો, જાણનાર જાણનારનો છે, ચેતયતા ચેતયતાનો છે, એમાં શું દોષ આવ્યો, એમાં શું આવ્યો દોષ, શું આવ્યો? એ તો પાકું છે કે ને, અનુભવના કાળે આત્મા કોને જાણે છે, આત્માને કે પરને? આત્મા આત્માને જાણે છે ને. તો કેટલું સરસ શિષ્યને તો એમ થયું કે હવે અમારો જવાબ તો સાચો જ આવશે. આચાર્યદેવ કે અરે તે એમાં શું કર્યો, તે સ્વસ્વામી સંબંધરૂપ વ્યવહારથી તારા હાથમાં શું આવ્યો, ક્યાં સુધી લઈ જાય છે? એમાં પહેલો તો એ જ કહે છે, ચૈતયતા ચૈતયતા આવા બે ક્યાંથી રહે હતું? આખું આખું એક સમયસારની એક અદ્ભુતતા સુકામ ગુરુદેવને લાગી હશે. શ્રી કોઈ પણ આગમ, કોઈ પણ અનુયોગનો, કોઈ પણ આગમ એ વિતરાગની જ વાણી છે, એના કોઈ એ પ્રકારનો નકાર નિષેધ ન હોય. પણ પોતાની ભાવનામાં જે મુખ્ય રૂપે થાય એના પ્રત્યેને અધિક ભાવ આવ્યા વગર રહેશે નહીં. કે એક કુંદકુંદ આચાર્યદેવે શું ભરીને લાવ્યા હશે. પોતાની તો અનુભવની ઉગ્રતા હતી, પણ સિમંદર ભગવાનની સાક્ષાત વાણી સાંભળીને શું તત્વ લાવ્યા, એક અનુભવ પહેલાના વિકલ્પમાં પણ ન અટકીએ એવી વાત કરી દીધી કે ચૈતન્યતા ચૈતન્યતાનો છે, ઓલો પરનો ચૈતન્યતા છે એ તો બહિર્મુક્તાનામાં ઉપયોગ છે હજી, અહીંયા તો કે હું મને જાણું છું, જાણનારને જાણું છું, અરે એવા ભેદમાં પણ ક્યાં અટકે છે. એના માટે શું શબ્દ પછી આવ્યો, આ તો સ્વ સ્વામી સંબંધરૂપ શું છે, ભેદ પડ્યો સ્વ. અને એના માટે 47મી શક્તિ છે ને, કઈ છે શક્તિ, કઈ છે જોરથી નામ, આમ શક્તિનું નામ સંબંધ શક્તિ છે, વ્યાખ્યામાં સ્વ સ્વામી શબ્દ આવે, બાકી શક્તિનું નામ તો શું છે ખાલી સ્વ, કે એ અનંત ગુણ અને નિર્મળ પર્યાય મારું સ્વ અને હું એનો સ્વામી. અરે એવા સ્વ સ્વામી, પાછો શબ્દ શું છે, એવા સ્વ સ્વામી સંબંધથી શું સાધ્ય છે, તારા હાથમાં શું આવ્યું, અંતે તો ભેદજન્ય વિકલ્પ તારા હાથમાં આવ્યો, જે આપણને 142 ગાથામાં કીધું તત કેમ, તેથી શું, ત્યાં કોની વાત હતી, કોની વાત હતી, એ નય પક્ષના વિકલ્પની વાત. અને નય પક્ષમાં પણ કયો વિકલ્પ, હું બંધાયેલો છે એ વ્યવહાર નય પક્ષનો, એની તો નિષેધ છે જ, પણ હું અબદ્ધ છું એવા પણ શુદ્ધનય સંબંધીના વિકલ્પને પણ એ છોડાવીને અને ત્યાં નય પક્ષથી અતિક્રાંત થવાનું કીધું એ કરતા કર્મ. અને અહીંયા પણ સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં, અરે ક્યાંય પણ વિષયમાં એક ભેદ પાડતો નહીં, આશયભૂત જે વિષય છે, અવલંબન લેવાયોગ જે વિષય છે, એમાં હું અને આ, હું ત્રિકાળી દ્રવ્ય અને આ અનુભવ કરનારી પરણતી, એવા પણ ભેદ પાડીશ નહીં. આનાથી અધિક શું હોય, આનાથી અધિક શું હોય. આવજો, આવો ખરેખર પુરુષાર્થની ધારા ઉપડી તો આ વિકલ્પને ઓળંગીને અનુભવ જ થાય છે. પણ અંદરની એવી એક ધારા ઉપડવી જોઈએ. એક સ્થૂળ દ્રષ્ટાંત તરીકે વિચાર કરીએ, ઓલું સ્પ્રિંગ બોર્ડનું ડ્રાઇવિંગ હોય છે ને, પાલીને પાલી પાણીમાં કરે છે ને ઉપર સ્વિમિંગ, પહેલાં એ સ્વિંગ બોર્ડ કે ને, એના ઉપર શું કરે છે, પહેલાં પગથિયા ચડે છે, પછી એનું બોર્ડ હોય છે, એમાં આગળ વધે છે, પછી ક્યાં પહોંચે, છેલ્લે સાવ. હજી કાંઈક એમાં જોયું હશે કદાચ, પહેલાં જમ્પ તે પછી પહેલાં તેના બે પગ ઉપર આમ આંગળા ઉપર ઊભો રહે છે અને એમાં જમ્પ મારે છે તો પછી શું થાય, સીધું શું થાય છે, એમાં શું હોય છે, હાથ પગ છૂટા થઈ ગયા હોય છે ને એવું બધું હોય છે ને, નહીં એક જ હોય બધું, હાથ બધા એકમેક હોય છે બધું, આવું જ જોયું. અરે એવું જ એક રૂપતામાં આનંદ સ્વભાવમાં ડૂબકી મારે છે ત્યારે અનુભવ થાય છે. જીવનમાં કંઈક એવું જોઈને પણ વિચાર્યું કે અનુભવ નહીં, આ તો સ્થૂળ છે કાંઈ બીજું તો નહીં, પણ ક્યાં સુધીની એ પોતે પહોંચે છે, સૂક્ષ્મતાથી સૂક્ષ્મતા, ઓલા બોર્ડના એન્ડ સુધી, એન્ડમાં પણ ટોઝ ઉપર હવે ઊભો રહે છે અને એક જમ્પ કરીને એક બે કરીને સીધું. અરે આવું એક હું છું એવાય વિકલ્પ જ્યાં સ્વીકાર્ય નથી એવી એક અનુભવ દશા. તો અહીંયા આપણને 134 ગાથામાં ગુરુદેવસિંહ એક ઘણું એક ગુરુદેવસિંહ ક્યાંથી ક્યાં લઈ ગયા, પ્રશ્ન શેમાં હતો, ક્યાંથી શરૂ થયું હતું, કપડું લાલ થયું એમાંથી ગુરુદેવે એ શૈટિકાને લીધે, અને ત્યાં એ જ ગાથામાં ટીકામાં અમરચંદ્રાચાર્ય ક્યાં સુધી લઈ ગયા કે સ્વ સામી સંબંધના વિકલ્પથી પણ છોડ જાય અને તો તારા હાથમાં કોણ આવશે, સર્વ વિશુદ્ધ જ્ઞાનમય ભગવાન આત્મા હાથમાં આવશે, એવું શ્રદ્ધામાં જ્ઞાનમાં અને અપોહક ત્યાગ કરીને ચારિત્રમાં પણ લીધું. ચાલો અહીંયા આપણે 134 ગાથા, એમાં પરમ ભક્તિ, એમાં ગુરુદેવસિંહનું ખાસ ફોકસ જોર કોના ઉપર હતું, આવી ભક્તિ માત્ર શ્રમણને જ હોય છે એમ નથી. કુંદ કુંદ આચાર દેવે એ પહેલાં કયો શબ્દ મૂક્યો છે, શ્રાવક છે મૂળ ગાથામાં છે ને, સમંત નાન ચરણ એટલે એ તો મૂળ છે, એમાં છેલ્લે છે સાવગો શ્રમણો, એમની કુંદકુંદ આચાર મૂળ ગાથા પહેલીના છેલ્લા શબ્દ સાવગો, સાવગો એટલે શ્રાવક, અને શ્રમણો એટલે શ્રમણ, શ્રમણ એટલે કદાચ કોઈને અઘરો શબ્દ લાગતો હોય, શ્રમણ એટલે સાધુ, અહીંયા શ્રમણ છે ને એટલે સાધુ. તો બે શું કરે છે, એની કઈ ભક્તિ છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, એમની શું છે? કોઈને કે આ ભક્તિ થોડી હોય, અહીંયા ભક્તિનો અર્થ બીજો શું છે, એટલે એની સાથે શું લેવું, એમાં જો લેવું એમાં વાંચવું હોય તો આપણે એક વાંચી લઈએ. જો નીચે એ જ પેજમાં છેલ્લી લાઈન, સમ્યક શ્રદ્ધાન અવબોધ એટલે જ્ઞાન અને આચરણ એટલે ચારિત્ર સ્વરૂપ, પાછો ફેરવે, શુદ્ધ રત્નત્રય પરિણામોનું જે ભજન, આવ્યો શબ્દ, એ શુદ્ધ રત્નત્રયના પરિણામોનું ભજન. ભજન એટલે શું? પરણમન. આવું જે પરણમન થયું ભજનમાં, જેમ એમાં એકાકાર થઈ જઈએ છીએ, એમ આવી આત્માની આરાધનામાં એકાકાર થઈ જઈએ છીએ, આ તેનું નામ શું છે? એ ભજન એટલે એવું પરણમન, તે ભક્તિ છે. અને એનો જ બીજો અર્થ લીધો, આરાધના એવો અર્થ છે. આરાધના એટલે શું? આરાધના એનો ઓપોઝિટ શબ્દ કયો છે? વિરાધના છે. આગળ આપણને આવી ગયું છે ક્યાંય, એટલે એમાં આરાધના શબ્દમાં મૂળ શબ્દ કયો છે? નહીં, સંસ્કૃતમાં એને ધાતુ કે ને, એમાં રાધ શબ્દ છે. 84 જો ગાથા કાઢીએ એમાં કંઈક છે, નીચે ફૂટનોટમાં આપણને મળશે. પાનું 157 છે, એમાં ફૂટનોટ છે, એમાં આવે છે ને, છોડી સમસ્ત વિરાધના આરાધનામાં. તો મૂળ શબ્દ કયો છે? રાધ શબ્દ છે, રાધ. અને એનાથી પણ લઈને અપરાધ એટલે ઓપોઝિટ એને. તો નીચે છે રાધ એટલે શું છે? પ્રસન્નતા, કૃપા, સિદ્ધિ કરવું, પૂર્ણ કરવું. તો અહીંયા આ ભક્તિ છે, એટલે કે રત્નત્રય રૂપનું પ્રણમન છે, એ કેવું છે? આત્માની કૃપા છે, એ આત્માનું નિર્મળ પરણી પ્રસન્નતા, આત્માની પ્રસન્નતા, તે જ રત્નત્રય છે, એમાં જ આનંદનું વેદન છે. તો અહીંયા ભક્તિ એટલે કે ભજન પ્રણમન એ કેવું છે? એ આરાધના એવો છે. અને એવી આરાધના હવે બે પ્રકારે છે. કઈ બે પ્રકારે છે? એક શ્રાવકને હોય છે અને એક મુનિરાજને. તો શ્રાવકમાં પણ કોની વાત લીધી? પંચમ ગુણસ્થાન વર્તી જેને 11 પડીમાં હોય છે, એમાં પણ જગન્ય, મધ્યમ અને ઉત્તમ, નીચે ફૂટનોટમાં છે. તો એમાં જો તે એ પછી 400 શ્રાવક જગન્ય પડીમાં 6 હોય એ વાળો હોય, મધ્યની 3 હોય અને ઉત્તમ ક્ષુલક ને એલક જે હોય છે એ. પણ આ બધા અહીંયા પંચમ ગુણસ્થાનની વાત બાકી, ચોથે ગુણસ્થાન શુદ્ધ રત્નત્રયની ભક્તિ કરે છે, એટલે કે શુદ્ધ રત્નત્રય રૂપે પરણમન કરે છે. પરમાત્મા પૂર્ણ રૂપે છે, એ મોક્ષમાં બિરાજમાન છે. તો મોક્ષ માર્ગને પ્રાપ્ત કરવો એ એમની ભક્તિ છે. એ પોતે પૂર્ણ વિતરાગી થયા અને આપણે રાગ કરીએ એ એમની ભક્તિ છે. તો પછી ભક્તિનો તો પ્રોગ્રામ જ ન રાખો, આવી તો ભક્તિ કાંઈ કરતા નથી. તો નહીં, ભક્તિના પ્રોગ્રામની ક્યારેક વિચાર કર્યો છે? કઈ ભક્તિમાં શું હોય, કોનું કોનું કાર્ય હોય? ભક્તિ એક વિચાર કરીએ ત્યારે કોનું કોનું એમાં ઇન્વોલ્વમેન્ટ, કોનું કોનું કાર્ય હોય? હાથથી કદાચ ક્લેપિંગ કરતા હોય તાલી, તો એ કોનું પ્રણમન થયું? શરીરનું થયું. ભક્તિ ગાતા હોય તો કોનું છે? કોનું છે? જીભનું કે આત્માનું? જીભનું કે જીવનું? ભાષા વર્ણનાનું છે. તે વખતે ભગવાન પ્રત્યે ભક્તિનો ભાવ એ કોનું પ્રણમન છે? ચારિત્રની વિભાવ પર્યાયનું રાગનું પ્રણમન છે. અને તે સમયે જ્ઞાનમાં પણ ભગવાન છે, એમની ભક્તિના શબ્દો છે, એવી મને ભાવના જાગી, એવું એક જ્ઞાન પણ છે. એ પણ છે કે નહીં? જ્ઞાન અત્યારના સમ્યક મિથ્યા કરતા એક છે કે નહીં? આમાં મારું હોવાપણું ક્યાં છે? શરીરના પ્રેણમન છે, એમાં વચનના પ્રેણમનમાં છે, એ સમયના વિકલ્પમાં, રાગમાં છે કે જ્ઞાનમયમાં છે. ભલે જ્ઞાનની પણતી છે, પણ એ જ્ઞાન દ્વારા હું જ્ઞાયક તરફ જવા માટેની વિચાર કે આ બધાનું જો ભાવનામાં એને ખ્યાલ આવે, ભેદ પાડીને કે હું એક જ્ઞાનમય પદાર્થ જાણનાર તત્વ છું. જાણનાર તત્વમાં ક્યાંય પણ પડરેવનું કરતાપણાનો અભિપ્રાય કરી શકતો નથી, કરતાપણાનો અભિપ્રાય અને તે ભૂમિકાના રાગના કરવાપણું એ પણ મારું અસ્તિત્વ નથી. એવી જો ભેદજ્ઞાનની ધારા થાય તો સવિકલ્પમાંથી નિર્વિકલ્પ થવાનું, અનુમાનથી અનુભવ તરફ એ પહોંચવાનો અવસર આવે. પણ કોઈ પરદ્રવ્યની ક્રિયામાં અને રાગના પરિણમનમાં આપણે કેવા થઈ જાય છે, એકાકારમાં કર્તાપણાનો ભાવ ઊભો થાય છે. અહીંયા કુંદકુંદા આચાર્ય કહે છે એ તારી ભક્તિ નથી, અમે એવી ભક્તિને ભક્તિ કહેતા જ નથી. અહીંયા શ્રાવક છે એ કેવા છે, એ રત્નત્રયની પરિણમન કરે છે. હવે એનાથી આગળ જો આ રીતે પહેલા આ પરમ ભક્તિ અધિકાર શરૂ કરતા પહેલા કોની વ્યાખ્યા આવી? આમાં આમાં જ કોની પહેલી વ્યાખ્યા આવી? ભક્તિ કોને કહેવાય એની વ્યાખ્યા આવી કે રત્નત્રયની આરાધના કરે છે, રત્નત્રયનું પણમન કરે છે, એ ભક્તિ આવી. હવે આવી ભક્તિ કોણ કરે છે તેની વાતમાં કોણ આવ્યું? પહેલા શ્રાવકની આવ્યું અને હવે કોની વાત આવે છે? મુનિરાજની. તો કેવા છે? ભવ ભય ભીરુ મુનિરાજ કેવા છે? જેને ભવનો ભય લાગ્યો નથી, ભવનો ભય નથી. ના કંઈ પણ ભવ હશે મને શું વાંધો છે, એમ કે ભવનો ભય છે. કયો ભય છે? મુનિરાજ આચાર્યદેવને નિશ્ચિતપણે પંચમવારામાં છે, અહીંથી નિશ્ચિતપણે ક્યાં જવાના છે? દેવમાં પણ, વૈમાનિક દેવમાં, ઉચ્ચપણામાં, અને એમને લાગે છે અરે અમે ક્યાં પ્રચુર આનંદનું વેદન કરીએ અને ક્યાં કસાઈની અગ્નિમાં અમે સળગશું. પાંચ ગાથાઓ છે શરૂઆતની, એ પ્રવચન સાતની, એમાં શું છે? અમારી ધારા પ્રચુરમાંથી અલ્પમાં આવી જશે, ત્યાં ચોથું ગુણસ્થાન આવી જશે. જે પ્રચુર આનંદનું સ્વસંવેદન હતું એની બદલે અલ્પ થશે, તો એ ભવ ભીરુ છે. પછી ગુરુદેવજી આના ઉપર સરસ લે, પરમ નિષ્કર્મ વૃત્તિવા, પરમ નિષ્કર્મ, ક્યાંય પણ હવે રાગાદી ભાવના અભાવ તરફે જઈ રહ્યા છે એવા પરણતી વૃત્તિ એટલે પરણીવા કેવા છે? પરમ તપોધન. પણ શ્રાવક તો કરે છે, હવે મુનિરાજ પણ શુદ્ધ રત્નત્રયની ભક્તિ કરે છે એટલે કે પ્રણમન કરે છે. અને આવા બંને શ્રાવક અને તપોધન મુનિરાજોને એને કેવી છે? નિર્વાણ ભક્તિ વર્તે છે, એટલે કે આ જ ભક્તિના ફળમાં એ નિર્વાણ પામી જશે. શું છે? નિર્વાણ ભક્તિ શબ્દ શું આપ્યો? એમ આપણે શું કરીએ છીએ? ભગવાનની ભક્તિ, તેનો અર્થ શું થયો? ભગવાનની ભક્તિ ભગવાન થવા માટેની ભાવના હોય એમ. અહીંયા નિર્વાણ ભક્તિ કેવી છે? કે જેના ફળમાં નિર્વાણ થવાની. તો આપણે પણ એવી ભાવના કરીને આરાધનામાં આગળ.
તીર્થંકરો જગતના જયવંતવ અર્થો ઓમકાર નાદ જિનનો જય.